भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदायो जैन धर्मोस्त मंगलम सर्व कल्याण कारक दानम सर्व धर्मानम जैनम जयतु शासनम जैनम जयतु शासनम।
हेलो।
हाँ जी,
हाँ, आपणे पाठ शुरू करिए ने, बराबर।
हाँ जी, हाँ जी, हाँ।
आपणे लास्ट टाइम पापनो पाठ चालू हतो, पाठ नंबर मालभूत भाग बे, एमां
बराबर
बीजो पाठ पाप, बराबर ने।
बराबर
एमां आपणे पापनी अंदर थोड़ी विगतो जोई हती अने बे पाप आपणे जोया हता। जरा प्रश्न थोड़ा पूछी लूँ कोई ने
हाँ।
के जो कि पाप कौन कहवाय छे, कौन बताओ से। हेलो।
हाँ निलेश सर।
हाँ कौन
हाँ,
बताओ से,
कौन
मतलब
आंसर
पाप
आपसे।
कौन
हाँ
कहवाय।
ईशान जी।
मिथ्या
हाँ
मिथ्यात्व तो क्वेश्चन
पांच
प्रकारना जे
बताओ
कया
से।
छे, हिंसा आदि पाप, ए पाप कही शकाय। हिंसा, चोरी, कुशी, झूठ अने परिग्रह। एक मिनट, हिंसा अने अने ब्रह्मचर्य। हाँ
અને જેને કે પણ એ તો આપણે એના ભેદ થઈ ગયા, મૂળમાં પાપ કોને કહેવાય, જે હું લઉં છું 2 મિનિટમાં, બરાબર છે। શાસ્ત્રની અંદર પાપની શાબ્દિક પરિભાષાના અર્થ પ્રમાણે જો જઈએ તો જે આત્માને શુભથી બચાવે તેને પાપ કહેવામાં આવે। સાદી સરળ પરિભાષા, જે આત્માને શુભથી બચાવે। શુભથી બચાવેનો અર્થ શું, કે સમજો કે તમે શુભ કાર્યોમાં નથી તો કયા કાર્યમાં છો, તો કે તમે પાપના કાર્યમાં છો। સીધે સીધી વાત છે। દાખલા તરીકે તમે સમજો કે મંદિરમાં જીને ભગવાનના દર્શન નથી કરતા વખતે, સમજો કે નથી કરતા તો શું કરો છો એ જોઈ લેવાનું। સમજી લો કે સ્વાધ્યાય નથી કરતા તો સ્વાધ્યાયનો કાળ છોડીને આપણે શું કરીએ છીએ, આત્મા પરમાત્માનું ચિંતન નથી કરતા તો એને છોડીને આપણે શું કરીએ છીએ। તો પ્રેક્ટિકલ આપણી રૂટિન લાઈફની અંદર જ્યારે એ જે શુભ ભાવોની જે પ્રવૃત્તિ છે એને છોડીને, એ પ્રવૃત્તિ અને તદનુસાર ભાવ એ બંનેને છોડીને આપણા જીવનની અંદર જે પણ કંઈ દેખાય છે કે આપણા જીવનની અંદર પાપ જોવામાં આવે છે। આમ તો 3 ચીજ જોવામાં આવે, જગતના સામાન્ય રૂપથી વિચાર કરવામાં આવે તો જગતના જીવોમાં યા તો પાપ ભાવ જોવામાં આવે, યા પુણ્ય ભાવ જોવામાં આવે, યા ધર્મરૂપ ભાવ જોવામાં આવે છે। મિથ્યા દ્રષ્ટિ જીવને યા તો શુભ ભાવ જોવામાં આવે છે યા પાપ ભાવ જોવામાં આવે છે। સમ્યક દ્રષ્ટિ જીવને પોતાની ભૂમિકા અનુસાર પાપ ભાવ પણ કદાચિત જોવામાં આવે છે, પુણ્ય ભાવ બી જોવામાં આવે છે અને ધર્મરૂપ ભાવ પણ જોવામાં આવે છે। અને જેને કહેવાય કે મુનિરાજનું જે જીવન છે, સમ્યક દ્રષ્ટિઓમાં પણ મુનિરાજનું જે જીવન છે તો એમને તો પાપનું અસ્તિત્વ જ નથી, એમને યા તો શુભ ભાવ જોવામાં આવે છે યા તો જેને કહેવાય કે ધર્મરૂપ ભાવ તો સમ્યક દ્રષ્ટિને નિરંતર ચાલુ છે, પરંતુ જ્યારે ઉપયોગ બહારમાં હોય એની અપેક્ષાએ વાત ચાલે છે। તો કે ઉપયોગ જ્યારે બહારમાં હોય ત્યારે યા તો એમને શુભ ભાવ જોવામાં, મુનિરાજને તો શુભ ભાવ જ જોવામાં આવે છે અને અંતરંગમાં જાય છે ત્યારે તો શુદ્ધ ઉપયોગ પણ જોવામાં આવે છે। આમ સાર રૂપમાં એમ કહીએ કે જીવના એવો ઉપયોગ એવા ભાવોમાં લાગ્યો છે, એવા પરિણામોમાં લાગ્યો છે કે જેના કારણે એને અનેક પ્રકારના દુઃખોને સહન કરવું પડે છે, લોકમાં અને પરલોકમાં, આ લોક અને પરલોક, કે પાપ ભાવથી આ લોકમાં પણ એને જેને કહેવાય કે દુઃખ સહન કરવા પડે છે, એનાથી કર્મ બંધ થઈને જ્યારે ઉદય આવે છે તો પરલોકની અંદર પણ એને દુઃખ સહન કરવા પડે છે, નિંદા અને અપયશને સહન કરવા પડે છે, તો કે છે કે એવા બધા જે કાર્યો એને પાપ કહેવામાં આવે છે। જીવને કુમાર્ગમાં લઈ જવા વાળા, જીવને પતન કરવા વાળા દુઃખના કારણભૂત એવા ખરાબ કાર્ય તેને પાપ કહેવામાં આવે છે। પાપ બે પ્રકારના સામાન્ય કોણ બતાવશે? લાસ્ટ ટાઈમ વાત કરી હતી પાપ બે પ્રકારે જોવામાં આવે છે,
દ્રવ્ય પાપ ને ભાવ પાપ.
ના, એ તો આપણે એના ભેદ પ્રભેદ પછી ચાલશે. મિથ્યાત્વ અને કસાય, બરાબર? મિથ્યાત્વ અને કસાય આ બંનેને પાપ કહેવામાં આવે છે. હવે પાપના કેટલા ભેદ, તો એની અંદર આ આવશે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. એ પાંચ પાપ પ્રકારના પાપ બતાવવામાં આવ્યા છે. મિથ્યાત્વ એટલે કે ઉલટી માન્યતા, અને કસાય એટલે રાગ દ્વેષના પરિણામ. સાદી ભાષામાં સરળ, ત્યારે મિથ્યાત્વ એટલે ઉલટી માન્યતા, અને કસાય એટલે રાગ દ્વેષના જે પરિણામ છે. અહીંયા આગળ થોડી બીજી વાત એ કહું કે જગતના જીવોને આ જે કસાય કરવાના જે પરિણામ છે એ પાપ તો પાપ લાગે છે, પરંતુ આ જે મારી આત્માની અંદર જે વિપરીત માન્યતા ચાલે છે પર્યાયમાં સર વસ્તુ સંબંધીની, તો જગતના જીવો એને પાપ તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. દાખલા તરીકે હું તો છું આત્મા અને હું પોતાને માનું છું મનુષ્ય, તો આ પણ હું એક પાપ કરું છું, સમજવા જેવી વાત છે. આ તો આપણે આગમથી વાંચીએ છીએ અને વાત કરીએ છીએ, બાકી હકીકતમાં આપણે એ પાપનું ફિલિંગ્સ આપણે અનુભવતા જ નથી કે આપણે આપણને એક પાપ લાગે છે. હું પરમાં કંઈ કરી શકું છું એવી જે માન્યતા પડી છે, જો હું બીજાને બીજા પ્રત્યે હું દ્વેષ કરીશ, બીજાને ગુસ્સો કરીશ, અથવા તો એવું કોઈ ખોટું કામ કરીશ, એ તો કસાઈ છે, સમજો. અને સમજો કે કસાઈને મતલબ કે અનુસાર હું બીજા એવા કેટલાય પાપ કરીશ, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહના, તો એ બધા તો મને પાપ પાપ લાગે છે. પરંતુ આ ખોટી માન્યતા, વસ્તુ વ્યવસ્થા સંબંધી ખોટી માન્યતા છે, એ પણ એક પાપ છે. અને ખરેખર સૌથી મોટું પાપ એ છે કે જગતના જીવોને એનો અહેસાસ જ નથી, ખ્યાલ જ નથી. કારણ કે કીધું ને કે સૌથી મોટું પાપ કયું છે, તો કે મિથ્યાત્વ સમાન બીજું જગતની અંદર કોઈ મોટું પાપ નથી. એટલે કે કેમ એના સમાન બીજું કોઈ મોટું પાપ નથી? કારણ કે જેટલા પણ પાપ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વને વશ થઈને એટલે કે ઉત્પન્ન થાય છે, માટે મિથ્યાત્વ જ આ સમસ્ત પાપોનો જેને બાપ કહેવામાં આવે છે એ પ્રમાણે જોવામાં આવે. અને બીજું કે સૌથી મોટું પાપ અને સૌથી પહેલું એ શું જાય છે, તો કે મિથ્યાત્વ સૌથી પહેલા જાય છે, પછી બીજા બધા ભાવો તો ક્રમથી જશે. પરંતુ જ્યાં સુધી મિથ્યાત્વ નામક મોટું પાપ નથી જતું ત્યાં સુધી એના જીવનની અંદર ધર્મની પ્રાપ્તિ થતી નથી, અને જેને કહેવાય કે આ કસાય ને બીજા બધા પાપો પણ જેને કહેવાય કે એ જતા નથી. માટે સૌથી પ્રથમ આપણું કર્તવ્ય છે મિથ્યાત્વનો ત્યાગ, મિથ્યાત્વનો અભાવ કરવું, જેનાથી મોટું પાપ જતું રહે છે અને ક્રમે કરીને પછી બધા પાપ જતા રહે છે. આ આપણે પાપના બે ભેદ કર્યા, પહેલા પાપની પરિભાષા શીખ્યા, પછી પાપના બે ભેદ મિથ્યાત્વ અને કસાય, હવે એ પાપની અંદર પાંચ ભેદ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ હિંસા અને જૂઠ એ બંને ઉપર આપણે વિશ્લેષણ કર્યું હતું. હા, કોણ બતાવશે મને હિંસા કોને કહેવાય? હા બોલો.
કોઈ નવું આવ્યું હોય હમણાં બતાવે?
બતાવશે.
હા,
હિંસા બે પ્રકારની છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. દ્રવ્ય હિંસા એટલે બીજા પ્રાણીનો ઘાત કરવો, એને દ્રવ્ય હિંસા. અને ભાવ હિંસા એટલે કે આત્મામાં જે રાગાદી ભાવની ઉત્પત્તિ થાય છે તેને ભાવ હિંસા કહે છે.
બરોબર, બહુ સરસ, બરાબર ને? મૂળમાં હિંસા તો ભાવ હિંસા તે જ હિંસા છે, એના બે ભેદ પાડ્યા, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા, બરોબર. મેં લાસ્ટ ટાઈમ એક બીજી બી વાત કરી હતી, હિંસાનું લક્ષણ બતાવ્યું છે આચાર્ય દેવે, પ્રમત યોગાત પ્રાણ વ્યપરોપણમ હિંસા, એટલે કે પ્રમાદના વશે, પ્રમાદના નિમિત્તે, પ્રમાદના યોગથી મન, વચન, કાયની પ્રવૃત્તિના માધ્યમથી, જેને કહેવાય કે બીજાના પ્રાણોનો ઘાત કરવો, એના પ્રાણો હણી લેવા, તો કહે છે કે એ બધી હિંસા કહેવામાં આવે છે. એમાં ઘાત કરવાનો અર્થ કોઈને મારવું એ તો ઘાત છે, પરંતુ કોઈનું દિલ દુભાવવું તો એ પણ કહે છે કે કોઈ એને ઘાત કહેવામાં આવે છે. એના વિશે કંઈ પણ ખરાબ વિચાર કરવું તો એ પણ ખરેખર ઘાતના જ અંતર્ગત આવે છે. કારણ કે વાત એમ છે કે પોતે પ્રમાદને વશ થયો ને, પ્રમત યોગાત, તો પ્રમાદ કોને કહેવાય? કે સ્વરૂપની અસાવધાની, સ્વરૂપથી પતિત થવું, સ્વરૂપથી ચ્યુત થવું ઉપયોગનું, તેને જ પ્રમાદ કહેવામાં આવે છે. તો સ્વરૂપથી ચ્યુત થયેલો જીવ એ શું કરે છે કે સૌથી પહેલા તો પોતાના જ પ્રાણનો ઘાત થયો, ભાવ હિંસા થઈ, પોતાનામાં મોહ રાગ દ્વેષ ભાવની ઉત્પત્તિ થઈ, ત્યાં પોતાની સૌથી પહેલા હિંસા થાય છે. હવે બહારમાં એ જીવોને મારે કે ન મારે, પણ સૌથી પહેલા તો પોતે સ્વરૂપથી ચ્યુત થયો ત્યાં જ એને મોટી હિંસા ચાલુ થઈ જાય છે. આ પ્રમાણે જેને કહેવાય કે ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા, એના બે ભેદ જોયા હતા, એના અનેક પ્રકાર બી જોયા હતા કે બહારની અંદર જીવ મરે કે ન મરે, પરંતુ પોતાના અહીંયા આગળ પરિણામ છે મારવાના, તો કે છે કે એને હિંસા થઈ ગઈ. અને બહારની અંદર કદાચ કોઈ જીવના માધ્યમથી સમજો કે એવા જીવનો ઘાત થઈ જાય, પરંતુ અભિપ્રાય મારવાનો નથી, તો જેને કહેવાય કે હિંસાનો દોષ લાગતો નથી. એ પ્રમાણે પણ આપણે જોયું હતું, દાખલા તરીકે મુનિરાજ છે, તો મુનિરાજના પગ નીચે કોઈ જીવડું આવીને મરી જાય તો પણ મુનિરાજને એ હિંસાનો દોષ લાગતો નથી, કારણ કે મુનિરાજને એ જીવને મારવાનો મતલબ કે ભાવ નથી. વાત નંબર એક, મુનિરાજને જીવો આપણો પ્રમાદ છે એવી ટાઈપનું એમની ભૂમિકાને અંદર એ પ્રમાણેનો પ્રમાદ એવી ટાઈપનો જોવામાં આવતો નથી, માટે એમને એ પ્રમાણે પ્રમાદ નથી. તેથી અને બીજું, મુનિરાજ ચાર હાથ દેખીને, એને કહેવાય કે જમીન દેખીને ચાલે છે, ઇરિયા સમિતિનું પાલન કરે છે, અને મહાવ્રત અહિંસા મહાવ્રતના ધણી છે, નિયમપૂર્વક એમનું પાલન કરે છે, માટે કદાચ વ્યવસ્થા અનુસાર પ્રકૃતિની વ્યવસ્થામાં કોઈ જીવ આવીને હણાઈ જાય તો પણ એમને એ દોષ લાગતો નથી. અને આપણને દોષ લાગે છે, આપણે એક જ જગ્યા પર બેસ્યા છે, કોઈ પણ જીવને હણતા નથી, એમ હોવા છતાં પણ આપણને નિરંતર મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વ અવિરત પ્રમાદ કસાય યોગ આ બધાનો દોષ આપણને અવિરત ધારાય ચાલુ છે. આ પ્રમાણે બંનેમાં સમજો કે આવી ટાઈપના પણ અનેક પ્રકારના ડિફરન્સ પણ જોવામાં આવે છે. હવે હિંસાના સંબંધમાં એક આપણે તમે ચાર પ્રકારની હિંસા તમે સાંભળી હશે, કોઈને ખ્યાલ છે ચાર પ્રકારની હિંસા? હા, કોઈને ખ્યાલ હોય તો સંકલ્પી, આરંભી, હવે કોઈને ખ્યાલ આવ્યો હોય તો
સંકલ્પી, આરંભી, ઉદ્યોગી અને
અને સરસ, બરોબર, વિરોધી હિંસા. જેવો સંકલ્પી હિંસા, હિંસાના પ્રકરણની અંતર્ગત આપણે એની ચર્ચા કરીએ છીએ. હિંસા પણ ચાર પ્રકારની જીનાગમની અંદર બતાવવામાં આવી છે. એક સંકલ્પી હિંસા, એક આરંભી હિંસા, એક ઉદ્યોગી હિંસા અને એક વિરોધી હિંસા. આ ચારનું સ્વરૂપ સમજવું બી જરૂરી છે, કારણ કે જ્યારે આપણે પાપનું પાઠ ભણીએ છીએ તો સમજો કે પાપ તો સંસારી જીવોના જીવનમાં જોવામાં આવે છે, તો હવે આપણે કયું પાપથી બચવું અથવા તો કઈ ભૂમિકામાં કયા પાપથી બચાય છે અને કોને કયું પાપ હોય છે એનું જ્ઞાન હોવું પણ આવશ્યક છે, કારણ કે એના જ્ઞાન પૂર્વક જ આપણો જીવી પુરુષાર્થ ઉપડશે આપણી ભૂમિકાને યોગ્ય. સમજો તો કે છે કે એ પ્રમાણે એનું ભૂમિકાનું જ્ઞાન હોય તો એ પ્રમાણે ભૂમિકા અનુસાર આપણે ચાલીશું. આપણી ભૂમિકા તો નીચી છે અને આપણે એકદમથી મોટી ભૂમિકાનું કામ કરવા જઈશું તો કે તો પણ આપણે એ પરિણામોમાં જેને કહેવાય કે એવું ઊંચા પદ જેવા પરિણામ આપણા બની શકશે નહીં, તો આપણી ભૂમિકાનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલા માટે આ ચાર હિંસાનું પણ સ્વરૂપ સમજવું જરૂરી છે. ફરીથી બોલું છું, સંકલ્પી હિંસા, આરંભી હિંસા, ઉદ્યોગી હિંસા અને વિરોધી હિંસા. એમાં સંકલ્પી હિંસા એટલે શું? સંકલ્પી હિંસા એટલે સંકલ્પ પૂર્વક, બુદ્ધિપૂર્વક કોઈ જીવને મારવો, તેને સંકલ્પી હિંસા કહેવામાં આવે છે. સંકલ્પી હિંસાનું પેટ ઘણું મોટું છે. જગતની અંદર આપણે બધા કોઈ પણ જીવને મારવાનો જે પ્લાન બનાવીએ, બુદ્ધિપૂર્વક જે મારવાનો પ્લાન બનાવીએ છીએ, કોઈને બુદ્ધિપૂર્વક એવી રીતે ના ઘાટ છીનીએ છીએ, તો કહે છે કે એ બધી સંકલ્પ પૂર્વક હિંસા કહેવામાં આવે છે. હવે બીજી વાત, દાખલા તરીકે છોકરાઓને બધા ખ્યાલ હોય તો આપણે સમજો કે પિક્ચર જોવે છે, હવે પિક્ચરની અંદર સમજો કે મારામારીની ફાઇટિંગના બધા દ્રશ્યો જોવામાં આવે છે. હવે એ વખતે સમજો કે આપણને જે વ્યક્તિ પ્રત્યે રાગ હોય ને, તો કે અને એ જેને સમજો કે પિક્ચરની અંદર એ બીજા સામેવાળા વિલનને મારતો હોય, તો એ વખતે સમજો કે એવી ઘટનાઓ પણ બતાવવામાં આવે અને આ જીવ બેઠો બેઠો અહીંયા આગળ એવું પાપ બાંધે છે કે એ અંદરમાં ને મનમાં ને મનમાં એવા પરિણામ ઉત્પન્ન કરે છે કે આ અને આ પ્રમાણે મારે, આ અને આ પ્રમાણે મારે, અને એ મારે છે અને આ જીવ અહીંયા આગળ ખુશ થાય છે. તો કે છે કે આવી રીતે જે ટીવી અને પિક્ચર જોઈને જે સમજો સામેવાળા જીવ પ્રત્યે સમજો કે આ પ્રમાણેના દ્રશ્યો ચાલે છે અને આવી ટાઈપના ભાવ કરે છે, તો કે છે કે આ બધી હિંસા સંકલ્પી હિંસાની કોટીમાં જાય છે. આપણને ખ્યાલ નથી આવતો, દાખલા તરીકે ઓલો તો ખાલી આપણને પિક્ચર બનાવવા માટે એવો રોલ કરે છે, ત્યાં તો ખરેખરમાં તો હિંસા થતી નથી, પરંતુ એ એ પ્રમાણેના રોલ બનાવીને સામે સમજો કે ઓડિયન્સ એ પ્રમાણેના બતાવે છે, ભાગ ભજવે છે. પરંતુ આ જીવ અહીંયા આગળ સાચા એવા પરિણામ કરીને સંકલ્પી હિંસા કરી રહ્યો છે એનો એને ખ્યાલ આવતો નથી. શોર્ટની અંદર કે સામે બુદ્ધિપૂર્વક સામે ચાલીને જે જીવોને મારવામાં આવે છે તે બધી સંકલ્પી હિંસા કહેવામાં આવે છે. સમજે, વિડીયો ગેમ બી રમવામાં આવે છે અને આજકાલ એ વિડીયો ગેમોની અંદર ફાઇટિંગના દ્રશ્યો પણ જોવામાં આવે છે. તો કહે છે કે વિડીયો ગેમની અંદર સમજો કે ગનથી શૂટ કરવું, એ બધી જે વિડીયો ગેમ પણ જે છોકરાઓ તે કોમ્પ્યુટરની અંદર રમે છે, તો એ જેટલી પણ સમજો કે ગેમોની અંદર હિંસાત્મક જેને કહેવાય ગેમો છે અને એ ગેમો રમે છે અને બીજાને સામે મારે છે, તો એ બધી પણ સંકલ્પી હિંસાના અંતર્ગત જ જાય છે. ગેમ રમવામાં અને ગજબની વાત તો એ છે કે કરે છે હિંસા, અને ગજબની વાત છે કે હિંસા કરીને એમાં આનંદ માને છે. તો કહે છે કે બહુ મોટું પાપ કરે છે, હિંસા તો કરે છે અને હિંસા કરીને આનંદ માને છે. દાખલા તરીકે વિડીયો ગેમમાં સમજો કે બીજાને સમજો કે મારે છે અને મારીને આનંદ માને છે, એને શાસ્ત્રીય ભાષામાં રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે, અને જીનાગમની અંદર એ રૌદ્ર ધ્યાનનું ફળ નરક બતાવવામાં આવ્યું છે. બહારમાં તો આપણને લાગે કે આને તો કોઈને માર્યા નથી, પરંતુ આવી રીતે ગેમોમાં રમીને પણ પિક્ચર જોઈને પણ આવી રીતે મનની અંદર એવા ભાવ ઉત્પન્ન કરે છે અને જે ખુશી મનાવે છે આનંદ માને છે, તો કહે છે કે એ રૌદ્ર ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે, જેનું ફળ નરક બતાવવામાં આવ્યું છે. આજકાલ આ બધી ગેમોની અંદર આ WWF થી બતાવવામાં આવે છે, WWF ની અંદર પણ એકબીજાને મારે છે, અને એ તો ખોટા ખોટા પગ પછાડીને અવાજ કરે છે, અને એ તો પૈસા મેળવવા માટે એ પ્રમાણે હારે છે ને જીતે છે. પરંતુ એની અંદર આ પાર્ટી જેને કહેવાય કે ગ્રુપ બનાવી દે છે કે આ મારા પાર્ટીનું, આ મારા પાર્ટીનું, અને એવી રીતે મારા મારીની અંદર ખુશી જેટલા પણ વ્યક્તિઓ મનાવે છે તે બધા જીવો સંકલ્પી હિંસા કરી રહ્યા છે એનો આને ખ્યાલ આવતો નથી. આવી રીતે દરેક ચીજની અંદર આપણે સમજવું જોઈએ, એનું જ્ઞાન કરવું જોઈએ કે આપણને સમજો કે ક્યાં ક્યાં કેવી કેવી હિંસા થાય છે. જો અમારે અહીંયા આગળ ઇન્ડિયાની અંદર સમજો કે દશેરાનો દિવસ હોય ત્યારે રાવણના જીવનું મતલબ કે એ રાવણનું પૂતળું બનાવવામાં આવે છે. હવે રાવણનું પૂતળું બનાવવામાં આવે છે અને છેલ્લે દિવસે અહીંયા આગળ મતલબ દશેરાના દિવસે એ રાવણનું પૂતળું બાળવામાં આવે છે, અને અહીંયા આગળ તો અમારે બોમ્બેમાં તો ચોપાટીમાં એ રાવણનું પૂતળું બાળવામાં આવે અને હજારો લાખો લોકો ત્યાં આગળ સ્પેશિયલ ત્યાં આગળ જોવા જાય છે અને એની અંદર અનુમોદના કરે છે અને ભાગ લે છે. હવે આ બધા ભેગા થઈને એક રાવણને, એ વખતે રાવણ તો થઈ ગયો પૂર્વકાળમાં, પરંતુ એને લક્ષ્યગત કરીને બધા જ મનની અંદર પાપ બાંધે છે અને બધાએ બધા જીવો સંકલ્પી હિંસા કરે છે. આને એમ થાય કે મેં તો ક્યાં સામે વાળાને માર્યો છે, સામે માળાને મારવો એ તો સંકલ્પી હિંસા કરો, પરંતુ બીજું કોઈ મારે છે ને એની અનુમોદના કરવી, તો કહે છે કે એ બધી પણ સંકલ્પી હિંસામાં જાય છે. મિથ્યા દ્રષ્ટિ જીવોને એની ભૂમિકાની અંદર આવી સંકલ્પી હિંસાઓ પણ જોવામાં આવે છે. આ પ્રમાણે સમજવું કેવાય. હવે સમજો, તમારા ઘરની અંદર માકડ મચ્છર બધા ઘણા થઈ ગયા છે, તમારે ત્યાં તો કદાચ એટલા પ્રોબ્લેમ નથી થતા, અહીંયા આગળ ઇન્ડિયાની અંદર બહુ એ પ્રોબ્લેમ થાય, તો અહીંયા આગળ માકડ મચ્છર ઇત્યાદિ જેને કહેવાય વિકલત્રય જીવો વાંધા થઈ જાય ઘરની અંદર કિચનની અંદર, તો આપણે બિલકુલ સમજો ને કે બિલકુલ નિર્દયપૂર્વક જેને કહેવાય કે આપણે બેગોન સ્પ્રે આદિ એ બધી જેને કહેવાય કે જીવોને મારવાની અને હણવાની દવા છાંટીએ છીએ, અને આવી રીતે બુદ્ધિપૂર્વક આ બધી જે દવાઓ છાંટવામાં આવે છે અને એ જે બુદ્ધિપૂર્વક મારવામાં આવે છે, તો કહે છે કે આ બધી પણ સંકલ્પી હિંસાની કેટેગરીમાં જાય છે. આપણને આ બધી ચીજોનું પણ જ્ઞાન હોવું જોઈએ, કારણ કે આવા તીવ્ર કસાઈના પરિણામોમાં જેને કહેવાય કે આપણને આત્માનો અનુભવ થાય આવા પરિણામોની અંદર, તો આપણે વિચારણીય બાબત છે કે આવા આવા સંકલિત પરિણામોની અંદર એને કહેવાય કે આત્મા આપણાથી બહુ ઘણો દૂર ઊભો રહી જાય છે. બરોબર કે નહીં? બહુ સમજવું. આપણે જેને કહેવાય કે આ ચામડાની વસ્તુઓ જે વાપરવામાં આવે છે તે બધી જેને કહેવાય કે બુદ્ધિપૂર્વક, એ તો જો કે બીજા પ્રકારની હિંસા છે, પણ એ પણ એ સંકલ્પ હિંસામાં જ આવશે. સમજજો, એક એના પછી એક બીજો બી ભેદ પાડીશ, એ વખતે હું એનો ખુલાસો કરું છું. હવે સમજો કે આગળ આરંભી હિંસા, આ સંકલ્પી હિંસાનો ખુલાસો કર્યો. હવે આરંભી હિંસા એટલે શું? કે ગ્રહસ્થ જીવનમાં, આપણા બધા જીવનમાં જે સમજ્યું કે રસોઈ બનાવવાનું કાર્ય હોય, પાણી ભરવાનું કાર્ય હોય, અગ્નિને પકાવવાનું કાર્ય હોય, જેને કહેવાય કે ઘરની સાફ સફાઈનું કાર્ય છે, તો કહે છે કે આવા ઘરની સાફ સફાઈ, વસ્ત્રની સાફ સફાઈ ઇત્યાદિની અંદર જે જીવોની વિરાધના થાય છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. આગળ કદાચ તમને મેં વાત કરી તો ખબર નહીં, સમરમ, સમારંભ અને આરંભ એ ત્રણની ચર્ચા મેં કરી હતી, કદાચ બહુ ટૂંકમાં કરી હતી. આરંભ એટલે કોઈ પણ કાર્ય જે કરવામાં આવે છે જગતની અંદર, જેને કહેવાય કે એ બધા આરંભ કાર્ય કહેવામાં આવે. જે ગ્રહસ્થિના એ બધા જે કાર્ય, ગ્રહસ્થ દશામાં રહીને જેટલા પણ કાર્ય આપણે કરીએ છીએ, ખાવાના પીવાના, મતલબ કે કમાવાના, રડવાના ઇત્યાદિ જેટલા પણ કાર્ય જોવામાં આવે છે, તો કહે છે કે બધા આરંભ કાર્ય કહેવામાં આવે છે. અને એના નિમિત્તથી થતી જે હિંસા છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. હવે વાત એમ છે કે શ્રાવકની ભૂમિકાની અંદર આ પ્રમાણેની હિંસાથી શ્રાવકનો જીવ બચી શકતો નથી, કારણ કે એને ઘર ગ્રહસ્થી ચલાવવાની હોય છે, તો પછી એ ઘર સમજે કે ગંદુ રાખશે તો ઓર જીવોની ઉત્પત્તિ થશે. તો કે છે કે એ પ્રમાણે સમજો કે સાફ સફાઈનું પણ ધ્યાન રાખશે. હવે સમજો કે ભોજન આદિ પણ આવશ્યક છે, તો કે છે કે ભોજન બનાવવામાં પણ બહેનોને એ પ્રમાણે સમજો કે ઘર ગ્રહસ્થી ચલાવવામાં પણ, ઘરનું રસોડું સાફ રાખવામાં, રસોઈ બનાવવામાં, તો કે એ બધામાં પણ નાની મોટી જીવોની વિરાધના થતી રહે છે, ઘણું બધું પાણી પણ ઢોળાય છે. તો કે છે કે આ બધી જે હિંસા જે છે તે બધી ઉદ્યોગી આરંભી, એ બધી આરંભી હિંસામાં આવશે. ઘર ગ્રહસ્થી ચલાવવા માટે, ગૃહસ્થ દશા ચલાવવા માટે એ ઘરમાં રહીને એ જે પણ સમજો કાર્ય કરવામાં આવે છે અને એ બધી જે હિંસા એના નિમિત્તે થાય છે એને આરંભી હિંસા કહેવામાં આવે છે. તો કે છે કે સમજો જરા, કે જે સંકલ્પી હિંસા છે કયા ગુણસ્થાન સુધી જોવામાં આવે? તો સંકલ્પી હિંસા પણ ચોથા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે. આ ચારે ચાર હિંસા ચોથા ગુણસ્થાનમાં એની ભૂમિકાને યોગ્ય જોવામાં આવે છે. હવે આ આરંભી હિંસા ક્યાં જોવામાં આવશે? તો કે એ પણ પાંચમા ગુણસ્થાનમાં પણ જોવામાં આવે. પાંચમા ગુણસ્થાન વાળો જીવ વ્રતિ શ્રાવક કહેવાય છે, અણુવ્રતનું પાલન કરે છે, એમ હોવા છતાં પણ હજી ગ્રહસ્થ દશામાં છે, તો એને જેને કહેવાય કે પાંચમા ગુણસ્થાન વાળાને સંકલ્પી હિંસા જોવામાં નથી આવતી, પરંતુ આ આરંભવાદી જેને કહેવાય બાકીની ત્રણ હિંસા એની ભૂમિકાને યોગ્ય હજી જોવામાં આવે છે. મતલબ કે એ હિંસાથી, એટલી હિંસાથી એ બચી શકતો નથી. સાંભળી લેજો, આપણને આમ આ વાત કરી કે શ્રાવકની ભૂમિકામાં પણ આટલી હિંસા જોવામાં આવે છે, એનો અર્થ એ નથી કે અહીંયા આગળ છૂટ આપી છે. એ જરા બરોબર ખ્યાલ રાખજો, આનો અર્થ એમ બિલકુલ ન લેવો કે છૂટ આપી છે, પરંતુ શ્રાવક પણ પોતાના જે દૈનિક જીવનમાં કાર્ય કરે છે તો એની અંદર એને સમજો કે આટલી હિંસા થાય છે તો એટલો એને મનમાં ખેદ વર્તે છે, અને ખેદપૂર્વક અને સાવધાનીપૂર્વક એ ઘરના કાર્ય કરે છે, અને એ ઘરના કાર્ય કરવા છતાં પણ કદાચિત આવી જીવોની વિરાધના થઈ જાય છે. ભાવ તો એનો બચાવવાનો છે, એમ હોવા છતાં પણ હવે એ કાર્ય કર્યા સિવાય રહેવાતું પણ નથી, કરવા બી પડે છે, અને છતાં પણ આવી રીતે સમજો જીવોની હિંસા થઈ જાય છે તો એને આરંભે હિંસા કહેવામાં આવી છે. એ બરોબર જરા ખાસ ધ્યાન રાખવું. શ્રાવકની ભૂમિકામાં એ હિંસા જોવામાં આવે છે એટલે અનાપ શનાપ શ્રાવક વર્તે, તો કે છે કે એનો દોષ તો ઘણો લાગે છે. અહીંયા તો ખેદપૂર્વક અને સાવધાની રાખવા છતાં પણ, અને ન ચાલે એવું હોય છતાં પણ જો એ હિંસા થઈ જતી હોય તો એને આરંભી હિંસામાં ગણવામાં આવી છે. તો શ્રાવકના જીવોએ બને ત્યાં સુધી એટલું વિવેક વાપરીને ઘરના અને એ બધા કામકાજ કરવા જોઈએ, બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરોબર? હવે ઉદ્યોગી હિંસા. હા, બધાને આટલો ખ્યાલ આવ્યો સંકલ્પી અને આરંભીમાં?
દર મહિને ઓલા પેસ્ટિસાઇડ સર્વિસ હોય કે એ આવી, એટલે ઘરમાં એક જીવ જીવાત ના હોય, કોઈ જીવ જીવાત ના હોય, એ છતાં દર મહિને આવે ને દવા નાખી જાય ઘરમાં, એટલે વધારે. હવે ઇન્ડિયામાં તમે જે કીધું કે વાંદા અને માખડ ને વાત કરી, પણ અહીંયા કોઈ જીવ નથી હોતા, એ છતાં દર મહિને નાખી જાય છે પ્રિવેન્ટિવલી, કે જેથી કોઈને એની ઉત્પત્તિ ન થાય. તો
બરાબર,
એ પણ ન કરવું જોઈએ, એ ન કરે તો
100% એક્ચ્યુઅલી. જો આપણે કેવું છે કે બને એટલું તમે પાપથી બચો, ઉપદેશ તો આપવામાં આવશે, બરાબર કે નહીં? હવે દરેકના પોતપોતાના પરિણામ અને પોતપોતાની ભૂમિકા, પોતપોતે ક્યાં ઉભો છે, તો એટલો ધ્યાન રાખીને અને વિવેક રાખશે તો એટલો પાપથી બચશે. બાકી હકીકતની અંદર એ બધા જે છે ને, એ બધા એ બધા બહુ મતલબ તીવ્ર આરંભના કાર્ય કહેવાશે. જેમ હવે આપણે બી સમજીએ છીએ કે શ્રાવકની ભૂમિકામાં છે, પરંતુ એ ભૂમિકાની અંદર પણ જેટલું સમજો કે બચાય એટલું આપણે સમજો, બને એટલું સમજો. દાખલા તરીકે સમજો કે અમારે વાંદા થાય છે, તો હવે મારી પાસે શું ઉપાય? તો મારી પાસે ઉપાય એ છે કે રોજે રોજ એને વ્યવસ્થિત સાફ કરવું, એ ઉપાય છે. તો હવે એમાંથી થશે શું કે રોજે રોજ સમજો કે એવી રીતે સાફ કરવામાં આવશે તો બને એટલા ઓછા થશે. હવે સમજો કે હું પ્રમાદને કારણે 2-3 દિવસ સુધી હું સાફ નથી કરતો તો એટલા વાંધા વધી જશે. તો સરવાળે મને દોષ શેનો લાગ્યો કે પ્રમાદનો લાગ્યો, કે પ્રમાદને કારણે આટલા જીવોની ઉત્પત્તિ થઈ ગઈ અને હવે એની હિંસા કરવી પડે છે. કારણ કે હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે, બહુ મૂળ સમજવા જેવી વાત છે. જેટલું પણ દોષ લાગે છે હકીકતમાં એ પ્રમાદનો લાગે છે. જેટલું પણ આપણે જેને કહેવાય કે પ્રમાદને કારણે શું કરીએ છીએ કે આ બધું પ્રમાદના અંતર્ગતમાં આવે, ગમે તેમ વધારે પડતું પાણી ડોળવું, વધારે પડતું બીજું બીજા કાર્ય કરવા, એ બધું પ્રમાદના અંતર્ગત આવે છે અને પ્રમાદનું એને પાપ એને નિરંતર લાગ્યા કરે છે. એટલે આમાં કેવું છે કે શ્રાવકની ભૂમિકામાં બને ને એટલું મતલબ કે સંભાળીને ચાલે, બને તો એટલું ઓછું રાખે. હવે છૂટકો જ નથી તો એ પ્રમાણે જોવે, કહેવાનો મતલબ કે આ બધું પોતપોતાના વિવેક ઉપર આધાર રાખે છે. આ તો અહીંયા મતલબ કે હિંસા કેવા કેવા પ્રકારની છે, કે સંકલ્પી હિંસા અને આરંભી હિંસા, એ બંનેમાં આટલો ડિફરન્સ કર્યો. હિંસાનું આ પ્રકરણ લેવાનું કારણ જ આ છે કે કોઈને સામે ચાલીને મારી દેવું અને એક મજબૂરી, તો બંનેમાં જે ડિફરન્સ પડશે એ પડશે, કહેવાનો મતલબ ખ્યાલ આવે છે? કહેવાનો મતલબ એ બધું જો એક આના પછી એક ઉદ્યોગી
વાંધાનો હોય
એટલે એમાં બીજી બી ઘણી વાત નીકળશે. હા બોલો.
એટલે એમાં એક ઘરમાં એક વાંદા ન દેખાય, એક જીવ જંતુ ન દેખાય, કઈ ન દેખાતું હોય, એ છતાં એવરી મંથ નાખી જાય કે જેથી તેની ઉત્પત્તિ ન થાય.
બરોબર, તો તમને કશું દેખાતું નથી તો તમે એને નાદી પાડી શકો છો ને, કેમ તમારે કમ્પલસરી હોય છે?
હા, અમુક અમારે બિલ્ડિંગ છે ને, તો અમારે ઘણીવાર પ્રિવેન્ટિવ અમારે સ્પ્રે કરાવવું પડે છે, કારણ કે નહીતર અમારે ગવર્નમેન્ટ જ અમને પાછી અમને દંડ કરે નહીતર કશું એવું જોવા મળે. અને ટેનન્ટ જે રહેતા હોય એ લોકો કમ્પ્લેન કરે તો અમારે કરાવવું જ પડે, એટલે કારણ કે નીતર એ પણ અમાર કે આપણે જે રૂલ હોય, આપણી જે કાયદા હોય તેનાથી વિરુદ્ધ ગયા આપણે.
હા હા, એ તો બરોબર. દ્રવ્ય ક્ષેત્રે કાર્ડ ભાવ તમારે જે હોય ને, મતલબ કે
કરાવવું પડતું હોય છે,
સ્વરૂપ તો આ પ્રમાણે છે ભાઈ, વસ્તુ છે ક્યાં દોષ લાગે છે. હવે તમારી હવે કેવું છે કે તમારી પોતાની બિલકુલ ઈચ્છા નથી, એવી વાત બરોબર છે, જેને કહેવાય કે
અંદર દુઃખ તો થાય છે કે આવું કરવું નહીં જોઈએ, પણ હવે વી ડોન્ટ હેવ એની ચોઈસ,
અને આપણને ખેદ બી થાય છે, પરંતુ હવે આની પરિસ્થિતિ છે, હવે બીજું શું કરી શકીએ, એમ કહેવાનો મતલબ ખ્યાલ આવે કે નહીં કહેવાનું. એટલે આ બધી વસ્તુઓ ઘણી ચીજો એવી નીકળશે. આ ચાર હિંસાનું તો વિસ્તારથી વર્ણન કરવા જઈએ ને, તો એમાં એટલી ચીજો છે કે સવારે ઉઠીએ છીએ ને રાત્રે ઊંઘીએ છીએ ત્યાં સુધી તો જેને કહેવાય કે આપણને ખ્યાલ આવે કે આ તો આપણે આખા પાપમાં જ રમીએ છીએ, આપણને એમ જ થશે કહેવાનો મતલબ. પરંતુ એમાં છતાં પણ જેને કહેવાય કે આપણે કેટલી ચીજ સમજો કે બચી શકીએ છીએ. હવે સમજો કે આ મજબૂરી છે તો આપણે એને સમજી શકીએ છીએ. હવે જેને કહેવાય કે એને સમજો કે આ સમાજની હિંસામાં લઈ, એક સમજવા માટે હું સમજવા વાત કરું છું તમને. હવે સમજી લો કે પ્રકરણ આપણે સમજીએ છીએ ને, તો સંકલ્પી હિંસા અને સમજો કે આરંભી હિંસા એ બંનેની વાત કરીને હવે સમજી લો કે પરફ્યુમ લગાવવું જે ઘણા હિંસાત્મક પદાર્થોથી પરફ્યુમ બનાવવામાં આવે છે તો બોલો હવે હવે એની અંદર તો જીવ એટલું બચી શકશે ને કે જેને કહેવાય કે હવે એ મારે વાપરવું હોય તો વાપરવું ના વાપરવું હોય તો ના બી વાપરવું છતાં પણ લોકો પોતાના શોખ ને ખાતર વાપરે છે તો એ આરંભી હિંસામાં નહીં જાય એ સંકલ્પી હિંસામાં જશે ખ્યાલ આવે છે શું કહું છું બરાબર કે આ આપણે પોતાની જાતે જ ડિફરન્સ પાડવો પડશે કે ભાઈ મારા મોજ શોખ માટે કે જે હું ના વાપરું તો એ ચાલે એવું છે બિલકુલ જ ચાલે એવું છે છતાં પણ સમજો કે હું મારા પાંચ ઇન્દ્રિયના વિષય માટે જો વાપરું છું તો સમજી રહ્યો કે આ મારી તીવ્ર આસક્તિ અને કસાયોમાં તીવ્રતા અને પાપના પરિણામોમાં પણ તીવ્રતા વર્તી રહી છે એ આપણને ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવે કે એ હવે હવે એ જે ચીજ આપણે એવોઇડ કરી શકીએ છીએ અથવા તો આપણે એટલો અથવા તો એ પ્રમાણેનો રાગ તોડી શકીએ છીએ અથવા તો એની અંદર પણ આપણે લિમિટેશન લાવી શકીએ છીએ તો જેટલું લાવી શકીએ એટલું કરી શકીએ બની શકે કે કદાચ આપણા પણ એટલા હજી ભાવ નથી છૂટ્યા એમ હોવા છતાં પણ આપણને એનું જ્ઞાન તો રહે કે ભાઈ છતાંય સરવાળે આમાં બી દોષ લાગે છે આજે એ દોષને દોષ તરીકે જાણશે તો અવશ્ય એ જીવ આગળ જઈને અવશ્ય એને પણ સમજો કે છોડવાનો ભાવ એ જરૂર કરશે અને આગળ જઈને એના પરિણામ બનતા એ છોડશે પણ ખરો કહેવાનો મતલબ એટલે આ બધો વિવેક પોતાના ઉપર છે કે કઈ ચીજ ક્યાં સુધી હવે આ તો મજબૂરી છે પણ ઓલી મજબૂરી નથી તો બને તો એનો ત્યાગ કરી શકે તો અવશ્ય એનો બી ત્યાગ કરવો જોઈએ ભલે એનો નિયમ ના લે મને સંકલ્પ કરે કે યાર બને ત્યાં સુધી હું પણ એનો ત્યાગ કરીશું એ ન લઉં એમ કરીને એ કેટલાય પાપોથી હિંસાથી એ બચી શકે છે એમ પ્રમાણે છે બરાબર કે નહીં એટલે એ તમારે સમજવું કેવું ખાવા પીવાની કેટલીય ચીજો આવે છે આપણને ખબર છે કે આમાં પ્રચુર જીવોની ઉત્પત્તિ થાય છે છતાં પણ સમજો કે આપણે એનું સેવન કરીએ છીએ તો પછી એ શેમાં જશે તો કે છે કે એ બધી સંકલ્પી હિંસામાં જશે કેવાનો એનાથી આપણે જેને કહેવાય એ મજબૂરી નથી આમાં ડિફરન્સ એ પાડવો પડે કે જે ચીજમાં મજબૂરી નથી છતાં પણ સમજો કે એ કરીએ છીએ તો પછી એ કઈ હિંસામાં જશે જેવું અને જે ચીજ મજબૂરી છે કે જેના વગર જીવન નિર્વાહ થઈ શકતું નથી તો એ કઈ કેટેગરીમાં જઈશ એટલે એ પ્રમાણે આપણા પરિણામ અને સામે એ કેટલા કેવો આપણો અભિપ્રાય તો કે મેન તો આપણા અભિપ્રાય અને આપણા પરિણામ આપણી આસક્તિ એ બધા ઉપર સમજો કે એનું ફળ આપણને લાગે છે એટલે એ બધું વસ્તુ આપણે એ પ્રમાણે સમજવી જોઈએ બરાબર હવે જુઓ હિંસા આપણે પેલા સંકલ્પી હિંસાની વાત કરી એમાં બુદ્ધિપૂર્વક એ જીવોના પ્રાણોનો ઘાત કરવો પોતાના મોક્ષ માટે પ્રાણોનો ઘાત કરવો તો કે છે કે એ બધી સંકલ્પી હિંસા આરંભી હિંસા કે એમાં ઘર ગ્રહસ્થિત ચલાવવા માટે ઘરના કાર્ય કામોમાં એટલે કે એ પ્રમાણે જોવામાં આવતી જે હિંસા ઘરની સાફ સફાઈમાં કરવામાં આવતી મતલબ કે એમાં થઈ જતી હિંસા ના છૂટકે એ બધી આરંભી હિંસા હોય છે ગ્રસ્ત દશાની અંદર એટલા પાપોથી પણ એ બચી શકતો નથી એની ભૂમિકાની અંદર એ પણ જોવામાં આવે છે હવે ઉદ્યોગી હિંસા શું છે કે પોતાની ગ્રહસ્થિત ચલાવવા માટે ધન આદિની જરૂર પડે છે કમાવાની જરૂર પડે છે તો કે છે કે એ ગ્રહસ્થિત ચલાવવા માટે કમાવા માટે એ જે ધંધા વેપારની અંદર જે હિંસા થાય તેને કહેવાય કે ઉદ્યોગી હિંસા કહેવામાં આવે છે હવે સમજો કે કોઈને કોઈ એ જેટલું પણ ધન કમાવવા માટે જે પણ આપણે કરશું મતલબ કે પુરુષ વર્ગ જેટલું પણ સમજો ફેક્ટરી ચલાવશે બિઝનેસ કરશે યા જે પણ એ કરશે તો કે છે કે એને ઉદ્યોગ કહેવામાં આવે વેપાર કહેવામાં આવે વ્યાપાર તો કે છે કે એના નિમિત્તથી થવા વાળી જે હિંસા તો કે છે કે એને ઉદ્યોગી હિંસા કહેવામાં આવે છે જે શ્રાવક જીવ છે જ્યાં સુધી પોતે કમાઈને ખાય છે પોતાનું ગુજરાન ચલાવે છે જેના વગર જેને કહેવાય કે એની એને જરૂર પડશે કારણ કે આ કર્મભૂમિ છે આ ભોગભૂમિ નથી કે કલ્પવૃક્ષ છે અને માંગી અને પદાર્થો મળી જાય અહીંયા કર્મભૂમિની અંદર આવી જ વ્યવસ્થા છે કે અસીમ મસી કૃષિ વિદ્યા વાણિજ્ય શિલ્પ આવીને ષટ કાર્યના માધ્યમથી જેને કહેવાય પોતાની આજીવિકા ચલાવશે એની અંદર એના નિમિત્તથી થવા વાળી જે જીવોની હિંસા વિરાધના તો એને ઉદ્યોગી હિંસા કહેવામાં આવે છે હવે સમજો જરા ઉદ્યોગી હિંસા અલગ વાત છે અને હિંસાનો ઉદ્યોગ કરવો અલગ વાત છે સમજો કોઈ એમ આર્ગ્યુમેન્ટ અને તર્ક કરે કે દાખલા તરીકે સમજો કે કેટલાય સંઘની પંચેન્દ્રિયના જીવોનો ઘાત કરવા વાળા કાર્ય કરે દાખલા તરીકે ચામડા સમજો કે જેને લેધર ના સમજો કે કામ કરે લેધર ના પર્સ બનાવવાના બેલ્ટ બનાવવાના અને એ એમ સમજે કે આ બધી ઉદ્યોગી હિંસા છે તો કે છે કે આ સ્પ્રે બનાવવાના કામ કરે, તો કે છે કે હકીકતની અંદર એને સમજો કે એ બધી સંકલ્પી હિંસામાં જ એને જાય છે. ઉદ્યોગ એવી આજીવિકા કે જેમાં વિશેષ ઘાત ન થાય, સંઘની પંચેન્દ્રિય જીવોના ઘાત ન થાય અને છતાં પણ કરવા પડે છે, એ એક આખો અલગ વિષય છે. એ તો ઔદ્યોગિક હિંસામાં આવશે. પરંતુ આપણને ખબર છે કે આવા સંઘની પંચેન્દ્રિય જીવોના ઘાત થાય છે, પરંતુ એ ઘણા ધનના લોભને વશે જો એ બુદ્ધિપૂર્વક આવી રીતે સમજો કે એ એવા કાર્ય કરે છે, હિંસાના ઉદ્યોગ કરે છે, તો કે છે કે એ બધી સંકલ્પી હિંસામાં જશે, આરંભી હિંસામાં જશે. ઉદ્યોગી હિંસા અને એમાં સમજો કે બહુ ફરક છે. કોઈ કથલખાના ચલાવીને એને પૂછવામાં આવે કે ભાઈ તું કેમ કરે છે, તો કે હું મારું ગુજરાન ચલાવવા માટે, તો કે એવું છલ અહીંયા આગળ કોઈ જીવ ગ્રહણ ના કરી શકે. એટલે કે ગુજરાન ચલાવવા માટે બીજી કેટલી આજીવિકા છે, પણ આવી રીતે જેને કહેવાય કે સંઘની પંચેન્દ્રિયોના ઘાત કરીને જે હિંસાઓ કરે, તો કે છે કે એ બધી જેને કહેવાય કે ખાલી માત્ર ઉદ્યોગી હિંસા લઈને છૂટી જાય, તો કે એમ બનતું નથી, એનો મોટો પાપ મોટો દોષ અવશ્ય લાગે છે. એટલા માટે આપણે ડિફરન્સ ચોખવટ કરીએ છીએ કે ઉદ્યોગી હિંસા પણ ઉપરની ભૂમિકા મતલબ કે પાંચમા ગુણસ્થાનની અંદર પણ એને ભૂમિકા યોગ્ય જોવામાં આવે છે. જેને કહેવાય કે ખેતીવાડી કરે, પહેલાના જમાનામાં તો ખેતીવાડીના સમજો બાપ દાદાઓના જમાનામાં ચોથી પાંચમી પેઢી આગળ જતા રહો, તો જે જ્યાં આગળ રહેતું હોય, તો કે છે કે ખેતીના ધનમાં મેન હતું બધા દેશમાં પહેલા રહેતા હતા, તો એ ખેતીની અંદર પણ ઘણી હિંસા થતી જોવામાં આવે છે, પણ એની મજબૂરી છે. જેને કહેવાય કે આરંભી હિંસા અને ઉદ્યોગી હિંસાની અંદર એ મતલબ કે એના અંતર્ગત એ જોવામાં આવશે કે એ ચોથા પાંચમા ગુણસ્થાનની અંદર પણ ઉદ્યોગી હિંસા જોવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે શોર્ટમાં કે ધંધા વેપારના માધ્યમથી થવાવાળી હિંસા તેને ઉદ્યોગી હિંસા કહેવાય, અને ઘરકામની અંદર થવાવાળી હિંસા તેને આરંભી હિંસા કહેવાય, અને બુદ્ધિપૂર્વક જીવોના ઘાત કરવાવાળી હિંસા તો કે છે કે એ સંકલ્પી હિંસા કહેવામાં આવે છે. આ પ્રમાણે સમજો કે એના ભેદ જોવામાં આવે છે. હવે આગળ વિરોધી હિંસા. વિરોધી હિંસા એટલે શું? કે પોતાના પરિવારની રક્ષા કરવા અર્થે, યા તો પોતાના સ્વયંની રક્ષા કરવા અર્થે, યા સમાજની રક્ષા માટે, યા ધર્મના આયતનોની રક્ષા કરવા માટે, યા રાષ્ટ્રની રક્ષા કરવા માટે, તો કે છે કે આ બધાની રક્ષા કરવા માટે કોઈ સામેવાળા જીવનો ઘાત થઈ જાય, ભાવતો નથી, આશય તો નથી, છતાં પણ આ બધી કન્ડિશનોમાં કોઈ જીવનો ઘાત થાય તો તેને વિરોધી હિંસા કહેવામાં આવે છે. જો દાખલો આપું તમને. દાખલા તરીકે રામ હતા, રામ તો સમજો કે રામે પણ રાવણનું યુદ્ધ સાથે યુદ્ધ કર્યું, તો રામે પણ રાવણ સાથે જે યુદ્ધ કર્યું તેમાં કેટલાય જીવોનો પણ ઘાત થયો હશે કે, અને કેટલાય સંઘની પંચેન્દ્રિય જીવો લડાઈમાં લડવા આવ્યા હશે કે. કહેવાનો મતલબ તો કે છે કે એ વખતે પણ રામ પણ સમજો કે તીર ચલાવતા હતા અને અહીંયા આગળ જીવોનો ઘાત થતો હતો, પરંતુ એ રામની કોઈ સંકલ્પી હિંસા નથી કહેવાતી, એ રામની બધી વિરોધી હિંસામાં જતી હતી. કેમ? કારણ કે એમને રાવણના જીવે એ સીતાનું હરણ કર્યું હતું, હવે પોતાની પત્નીને બચાવવા માટે એમને યુદ્ધ કરવું પડ્યું હતું, તો પોતાની પત્નીને સમજો પાછી લાવવા માટે, બચાવવા માટે, એની રક્ષા અર્થે જેટલી પણ લડાઈના માધ્યમથી એ જેટલી પણ હિંસા થઈ તો તે વિરોધી હિંસાના અંતર્ગત આવશે. આ પ્રમાણે સમજો કે કુટુંબ પરિવાર ઉપર કોઈ સમજો કે ચઢાઈ કરીને, પહેલાના જમાનામાં આવું બધું ઘણું બનતું હતું, સમજો કે કોઈ ડાકુઓ સમજો કે લૂંટીને હવે લૂંટવા આવે અને પોતાના ઘર પરિવારને બચાવવા માટે, પોતાની રક્ષા કરવા અર્થે એ જેટલી પણ સમજો કે સામે સમજો કે પાછો પ્રતિપ્રહાર કરવામાં આવે અને એની અંદર જે જીવોનો ઘાત થાય તો તેને વિરોધી હિંસા કહેવામાં આવે છે. જો હું કોઈ ક્રોધવશ સામેવાળા જીવને સામે બુદ્ધિપૂર્વક હું મારું છું, પ્લાનિંગ પૂર્વક એની ઘાત કરું છું, તો એ સંકલ્પી હિંસામાં જશે. અને હું અને કોઈ મારા ઉપર ઘાત કરે છે આવો, અને સમજો કે હું મારા પ્રાણોની રક્ષા કરવા માટે સમજો કે મારાથી સમજો કે ન છૂટકે એ પ્રમાણેનો સમજો કે મારે એ પ્રમાણેનો ઘાત સામેવાળાનો થઈ જાય, તો કે છે કે એ વિરોધી હિંસામાં આવશે. શું કીધું? ફરીથી કહું છું, હું બુદ્ધિપૂર્વક સામેવાળા જીવને હરું છું કારણ વગર, યા તો કોઈ વશ બીજા કોઈ પરિગ્રહના વશ બીજા બધા કોઈ જીવોને હણું છું, તો એ સંકલ્પી હિંસામાં આવશે. અને હું મારા પ્રાણો ને બચાવવા માટે સામે વાળા જીવો નો ઘાત કરું છું તો કે છે કે વિરોધી હિંસા આવશે. જો એને ઓર સરળતાથી સમજીએ, કોઈ એક રાજા છે, રાજા તો એ પોતે સમજો કે લોભ ને વશ કોઈ સમજો કે બીજા રાજા ઉપર ચડાઈ કરે છે અને એનું રાજ્ય સમજો કે છીનવે છે, તો એનું રાજ્ય છીનવતા માટે એ સામે વાળા રાજાની કે એના સૈન્યની સમજો કે હિંસા કરે છે તો કે છે કે એ સંકલ્પી હિંસામાં જશે. હવે સામે વાળો જે રાજા છે એ પોતાનું રાજ્ય બચાવવા માટે પોતાના સૈન્યને બચાવવા માટે જો એ લડાઈ કરે છે અને એનાથી આ સામે વાળા રાજાઓના સૈન્ય ઘાયલ થાય છે તો કે છે કે એને વિરોધી હિંસા કહેવામાં આવશે. આવી રીતે સંકલ્પી હિંસા અને વિરોધી હિંસામાં ડિફરન્સ જોવામાં આવે છે. ખ્યાલ આવે બધાને? ચાલો કોઈ ક્વેશ્ચન.
હા નિલેશભાઈ, અહીં એક ક્વેશ્ચન હતો કે પરમાર્થે આપણે જોઈએ તો પરમાર્થે વિરોધી હિંસા પણ હિંસા જ કીધી છે, તો મતલબ કે એવી કોઈ સિચ્યુએશન ઊભી થાય તો પણ આપણા મનમાં તો એવું જ હોવું જોઈએ ને કે આ વિરોધી હિંસા પણ ખેદ લાયક જ છે અને એ બી ના થાય ત્યાં સુધી જ બરાબર. કેમ કે મેં શ્રીમદજીનો કેસ વાંચેલો, તો શ્રીમદજીના એ લેટરમાં એમણે લખ્યું હતું ગાંધીજીને કે જ્યારે ગાંધીજી એમને ક્વેશ્ચન પૂછેલો કે સામે સાપ આવી જાય અને સાપ મને મારવાનો જ હોય, મારી પાસે ભાગી શકું પણ એવી પણ કન્ડિશન ના હોય અને ત્યારે ત્યારે મારે શું કરવું જોઈએ, તો ગાંધીજીને એમણે રિપ્લાય કરેલો કે સાપને તો કંઈ ખબર પડતી જ નથી, હવે મારા જાન મારી મારા પ્રાણ પણ અત્યારે ત્યાગી જવાય તો પણ વાંધો નહીં, પણ હું સાપની કોઈ પણ રીતે હિંસા તો કરી જ ના શકું. એટલે એવી રીતે એટલે એવો જ અભિપ્રાય આપણા મનમાં હોવો જ જોઈએ ને કે ભલે આવા કેસ આવા સિચ્યુએશન આવે તો પણ આપણી પૂરી તૈયારી હોવી જોઈએ કે હા એવું કહી શકાય.
100% એવો અભિપ્રાય મનમાં હોવો જ જોઈએ કે બને ત્યાં સુધી ને જ્યાં સુધી પણ બને ત્યાં સુધી મારા નિમિત્તે એક ઇન્દ્રિય જીવની પણ, ત્રસ જીવની વાત તો બહુ દૂર રહો, પરંતુ એક ઇન્દ્રિય જીવની પણ હિંસા મારાથી ન થાય એવો આપણો અભિપ્રાય હોવો જ જોઈએ, બરાબર ને? અને એ વાત રાખીને હવે સમજી લો કે હવે તમે સમજો સંસાર અવસ્થામાં છો. હવે સંસાર અવસ્થાની અંદર સમજો કે તમારું ઘર લૂંટવા કોઈ આવે છે અથવા તો તમારા બાળક ઉપર કોઈ પ્રહાર કરવા આવે છે, તો હવે સમજી લો કે તમે સમજી લો કે ડરના મારણે ડરના કારણે સમજી લો કે તમે સમજો કે એને બચાવતા નથી તો એ કાયરતાની નિશાની ગણાશે, એ બી સમજજો. અને કાયરતા પોતે પણ એક હિંસા છે, સમજજો. બહુ સમજવા જેવી વાત છે, આનું સ્વરૂપ બહુ થોડુંક ગહેરું છે. આની અંદર સામે વાળાની હિંસા કરવાનો અભિપ્રાયની વાત અપેક્ષાએ વાત નથી કરતો, પરંતુ વાત એમ છે કે સૌથી પહેલા એ વાત તો રાખી દીધી કે સમજી લો કે બને ત્યાં સુધી સમજો કે સામે વાળા જીવોની પણ હિંસા ન થાય, બરાબર ને? આ વાત તો આપણે લક્ષમાં રાખી દીધી ને આમ જ ચાલવું જોઈએ. એમ હોવા છતાં પણ સમજો કે હવે એવો અભિપ્રાય તો નથી અને સમજો કે કાયરતાના કારણે અહીંયા તો સમજો કે દાખલા તરીકે મારા મંદિર ઉપર કોઈનો એટેક આવી ગયો, તો હવે મંદિર પર એટેક આવ્યો તો બને ત્યાં સુધી સમજો કે હું એને બચાવી શકું છું, બને સાહેબ મારી ક્ષમતા જે શારીરિક ક્ષમતા છે તો હું ત્યાં સુધી તો સમજો કે મારી ભૂમિકાની અંદર એવો તો રાગ છે મને કે હું છેલ્લામાં છેલ્લો પ્રયત્ન કરીશ કે મારા આયતનનું રક્ષણ કરીશ અને એ સંકટને હું દૂર કરીશ, તો એ પ્રમાણેના ભાવ સાથે તો લડી બી લેશે, સમજવા જેવી વાત છે, બરાબર કે નહીં? એ વખતે સમજી લો કે એ કાયરતા ધારણ કરે છે તો કાયરતાને પણ હિંસા કીધી છે, કેવો મતલબ? એટલે હિંસાનો દોષ લાગશે, સમજો. સામે ને મારવાનો ભાવ નથી, કોઈ દુશ્મનાવટ નથી, પરંતુ અભિપ્રાય શું છે કે પોતાના આયતન ની રક્ષાનો ભાવ છે, તો પછી સમજો કે પોતાના આયતન ની રક્ષા માટે પણ એ આવી રીતે કરશે. પ્રથમ યોગના આમાં ઘણા ઉદાહરણ આવે છે. સભ્યક દ્રષ્ટિ રાજા હશે તો હવે રાજા છે તો પોતાની રાજાની ભૂમિકાને યોગ્ય છે તો કામ કરશે, હવે પોતે સમ્યક દ્રષ્ટિ પણ છે, હવે કોઈ ચડાઈ કરશે તો તમે વિચાર કરો ચડાઈ કરશે તો કેટલા બધા સમજો કે મતલબ કે આખી જે પ્રજાનું સંચાલન કરનાર રાજા હોય છે, હવે સમજો કે ચડાઈ કરી લે તો બધી પ્રજા અને આખું રાજ્ય પરાધીન થઈ જશે, જેને કહેવાય કે એ બહારનો રાજા આવશે તો કેવી વ્યવસ્થા કરશે એનો ખ્યાલ નહીં રહે, બની શકે સમજો કે કેટલા અપરાધ કરી દેશે, બની શકે કેટલા અભક્ષોના સેવનો ચાલુ કરી દેશે, બની શકે જેને કહેવાય કે ધર્મહીન પ્રવૃત્તિઓ બધી ચાલુ કરી દેશે, તો એનાથી કેટલાય મોટા મોટા પાપો ચાલુ થઈ જશે. તો કે છે કે આવા ખોટા પાપો ન થાય તો એવા અવિદાને અર્થે એ પણ સામેવાળા રાજાની સામે ચડાઈ કરશે કે નહીં? સમ્યક દ્રષ્ટિ હશે. અને જેને કહેવાય કે પ્રજાની રક્ષા અર્થે, ઘરની રક્ષા અર્થે, કુટુંબની રક્ષા અર્થે, ધર્મની રક્ષા અર્થે, તો કે છે કે એનો પણ પોતાની શારીરિક વ્યવસ્થા હશે, જેને કહેવાય કે ત્યાં સુધી એ લડી લેશે. એ પ્રમાણે શબ્દ પ્રયોગ આવ્યો છે કે જ્યાં સુધી પોતાનું બળ છે, પોતાની ક્ષમતા છે, ત્યાં સુધી તો લડવું. હા, પોતાની ક્ષમતા નથી તો સામે ચાલીને મરવું નહીં. કારણ કે સામે ચાલીને મર્યા પછી તો, કારણ કે જીવીને તો આ શરીરની અંદર રહીને તો આત્માની આરાધના કરવી છે, સાધના કરવી છે. માટે જ્યાં સુધી બને ત્યાં સુધી કાયરતા પણ ના છુપાવે, અને સમજો કે પોતાની સ્થિતિ ન જાણીને એ પોતે સમજો કે ક્ષમતા પણ ધારણ કરે, એમ સમજો જેની જે વ્યવસ્થા, જેની જે સિચ્યુએશન, એમ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દેખીને એ સમજો કે પોતાનું કાર્ય કરશે. એમ તો શાસ્ત્રની અંદર દાખલો બી આવ્યો છે અનંતધારાનો, કે જંગલ ની અંદર એ હતી, તો સમજો ચક્રવર્તી ની છોકરી હતી લગભગ, મને ખ્યાલ છે ત્યાં સુધી, તો કે છે કે એ છોકરીને અજગરે મોઢામાં મૂકી દીધી, અને અજગરે મોઢામાં સમજો કે અડધું શરીર એનું બહાર, એનું મોઢું બહાર અને અડધું અંદર હતું. હવે એટ એ ટાઈમ જ સમજો કે એના પિતાશ્રી આવે છે, અને સમજો કે એના ઉપર સમજો કે બાણ ચલાવે છે. હવે વિચાર કરો, હવે એ એમની છોકરી અડધું શરીર અજગરના મોઢાની અંદર અને અડધું શરીર બહાર. હવે પિતાએ જોયું તો પિતા ભારત તો એને બાણથી સમજો ના અજગરને બીંધી નાખત અને પોતાની છોકરીને બચાવી શકત. હવે પિતાજીએ તૈયારી બી કરી, સમજવા જેવી વાત છે, પિતાજીએ તૈયારી કરી તો પણ, હવે કેમ તૈયારી કરી, કારણ કે પોતાની છોકરીને બચાવવાનો રાગ પણ હતો. હવે એની ભૂમિકાની અંદર એને એટલો રાગ અપાયો પણ આવે પોતાની છોકરીને બચાવવાનો, પરંતુ હવે એ અનંગધારાના પરિણામ એટલા સોફ્ટ હતા કે એને મરણ સમયે સમજો કે એ અજગરને અભયદાન આપી દીધું કે ભાઈ મારું તો જે થવાનું હશે થશે, પરંતુ મારા નિમિત્તે આ અજગરની હિંસા થાય તો કે એ હું ઈચ્છતી નથી. અને જેને કહેવાય કે એ સમજો કે એને અભયદાન આપે છે અને એના પ્રાણોના ત્યાગ થાય છે, અને પછી સમજો કે આ લક્ષ્મણની સ્ટોરી આવે છે ને, એની અંદર સમજો કે એ પ્રમાણે પછી એની કથા આવે છે આગળ જઈને, તો સમજો કે એને ઉચ્ચ ગતિની પ્રાપ્તિ થાય છે. કહેવાનું તાત્પર્ય શું છે કે જગતની અંદર અનેક પ્રકારના જીવ છે, અનેક પ્રકારના પરિણામ છે. દાખલા તરીકે વર્તમાનમાં સમજો કે માની લો એક કે મરે અત્યારે હું સમ્યક દ્રષ્ટિ જીવ છું, તો મારા પરિણામોની અંદર પણ ચડ ઉતાર થશે. સમજો કે ક્યારેક આવો પ્રસંગ બનશે તો બની શકે કે હું સામે ચાલીને પણ સમજો કે હિંસા નહીં કરું, આ પ્રમાણે સામે ચાલીને આવા સંકટ આવશે તો પણ નહીં કરું, તો મારા એવી જાતિના સમજો કે કસાઈની મંદતા વાળા અત્યારે વર્તમાનમાં પરિણામ છે. પરંતુ એવું બી બને કે આગળ જતા કદાચ મારા પરિણામોમાં ઉગ્રતા આવે, તો સમજો કે આવી રીતે કોઈ મારા ઉપર સમજો કે સંકટ નાખશે, અથવા તો મારા ધર્મના આયકનો ઉપર સંકટ નાખશે, તો હું લડી નહીં લઈશ, તો એ વખતે મારા પરિણામોની અંદર આવી રીતે ઉગ્રતા બી આવશે. હવે સિદ્ધાંત શું કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો જેને કહેવાય કે એની ભૂમિકામાં કદાચિત આવી હિંસા પણ હોય, તેથી કઈ એને સમ્યકત્વને ઘાત નથી કરતું. એના ચારિત્રને તો ઘાત કરશે, પરંતુ એના સમ્યકત્વને ઘાત કરતું નથી. સમ્યકત્વની ભૂમિકાની અંદર પણ એને આવી રીતે વિરોધી હિંસાના પણ પરિણામ આવી શકે છે. જો કે કોઈ પણ હિંસા કરવા લાયક નથી એના અભિપ્રાયમાં સમ્યક દ્રષ્ટિ ધરાવાત્માને પણ પડેલું છે. એમ હોવા છતાં પણ સમજો કે એને આવી રીતે કસાયોમાં તીવ્રતા આવી જાય એની ભૂમિકાને યોગ્ય, તો એને એની ભૂમિકાની અંદર આ હિંસા પણ જોવામાં આવી શકે છે. કરે જે જરૂરી નથી, પરંતુ આવી શકે છે એનું જ્ઞાન પણ આચાર્ય દેવે ગ્રંથોની અંદર કરાવ્યું છે. ખ્યાલમાં, દાખલા તરીકે જેમ આપણે રામનો દાખલો લીધો કે નહીં, તો હવે એમ તો કોઈ એમ વિચારે કે ના ના મારે તો બીજા જીવને મારી જ ના શકાય, રાવણ પણ ભગવાન આત્મા છે, હવે ખરેખર એ લઈ ગયો તો લઈ ગયો, આપણે તો સમજો કે જ્ઞાતા દ્રષ્ટા રહો, તો જો રામ ની શક્તિ છે અને રામ સમજો આવી રીતે કાયરતા બતાવે છે, તો કે છે કે રામ ને પણ દોષ લાગશે. બહુ સમજવા જેવી વાત છે. તો કે છે કે રામ ની શક્તિ છે, તો શક્તિ છે અને એની ભૂમિકા છે. હવે એ જ રામ જો મુનિ બની જાય ને, તો પછી એ મુનિ બની ગયા તો એને એ હિંસા પણ નહીં જોવામાં આવે. આવી રીતે કેટેગરીમાં ફરક પડી જશે. બહુ સમજવા જેવી વાત છે. એ રામ નો જીવ મુનિ બની જાય તો એ રેન્ચ માત્ર પણ, જેને કહેવાય કે કેટલો ગમે તેટલી પ્રતિકૂળતા કેમ આવી જાય, ગમે તેટલો પ્રહાર કેમ કરવામાં આવે, ગમે તેટલો ઉપસર્ગ આવી જાય, તો કહે છે કે પોતાના ઉપર કે પૂર્વ, જેને કહેવાય કે પૂર્વ ગ્રસ્ત દશામાં એના કોઈ પણ કુટુંબ પરિવાર હોય, તો કહે છે કે કોઈને પણ એને બચાવવાનો પણ એને ભાવ આવી રીતે આવશે નહીં, ન મારવાનો આવશે, ન બચાવવાનો આવશે, તો કે આ પ્રમાણે એની ભૂમિકા જોવામાં આવશે. હેલો
બરાબર હા હા એટલે એટલે વિરોધી હિંસા માત્ર શ્રાવકના જીવનમાં જ હોય છે હા હા જોવા મળે છે મુનિરાજમાં વિરોધી હિંસા ના હોય
જેવો કારણ કે મુનિરાજ છે ને એ મહાવ્રત અંગીકાર કર્યું છે તો મુનિરાજ એ મહાવ્રત ની અંદર તો સર્વ હા એક સેકન્ડ તો મુનિરાજ ને તો સમજો કે એમને તો મહાવ્રત ના ધણી છે મતલબ કે ત્યાં તો હિંસા થી સર્વ પાપો નો સર્વથા ત્યાગ છે અને શ્રાવક ની ભૂમિકામાં પંચમ ગુણ સ્થાન વાળા ને તો એક દેશ ત્યાગ છે મતલબ કે આવી રીતે સમજો કે એની ભૂમિકા ની અંદર બુદ્ધિ પૂર્વક તો એ મારશે નહીં જેને કે ભાઈ સંકલ્પ હિંસા નો તો ત્યાગ છે પાંચમા ગુણ સ્થાન વાળા પરંતુ એની ભૂમિકા ની અંદર હજી ગ્રહસ્થ કમાતી રહે છે હજી ધંધો વેપાર બી કરે છે હજી ઘરમાં પણ છે તો આવી રીતે જો ઘટના બને તો એની ભૂમિકા ની અંદર બાકીની ત્રણ હિંસા પણ જોઈ શકાય છે એ પણ અમુક પ્રતિમા સુધી એનો વિસ્તાર ઘણો છે લાંબો છે આરંભ ત્યાગ પ્રતિમા 11 પ્રતિમા નું પાલન કરે પંચમ ગુણસ્થાન વર્તીજી એની અંદર આઠમી પ્રતિમા છે આરંભ ત્યાગ પ્રતિમા તો કે છે કે આરંભ ત્યાગ તો એને આઠમી પ્રતિમામાં જશે એની પહેલા સુધી તો એની ભૂમિકાની અંદર પણ અમુક ધંધો વેપાર ઇત્યાદિના જેને કહેવાય કે ભાવ અને એ પ્રમાણેની પ્રવૃત્તિ જોવામાં આવશે તો એટલી હિંસાથી તો એ પણ નહીં બચી શકે મારવાનો અભિપ્રાય નથી પરંતુ આવા જ એક ભૂમિકામાં રાગના પરિણામ છે તો એના માધ્યમથી આની હિંસા થઈ જાય છે ખ્યાલ આવે કે નહીં તો એ પ્રમાણે પાંચમા ગુણસ્થાનની કેટેગરી અલગ છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિરાજની કેટેગરી ત્યાં તો રંચ માત્ર પણ હિંસા નથી હવે અને ચોથા ગુણસ્થાન વાળાની કેટેગરી અલગ ચોથા ગુણસ્થાન વાળાને ચારે ચાર હિંસા ઉભી જોવામાં આવે છે હવે સમજો કે એ પણ જોવે છે કે ભગવાન આત્મા છે સામે વાળો જીવ જ્ઞાતા દ્રષ્ટા છે એ દ્રવ્યાની યોગ નું કથન છે અને અત્યારે કર્ણાનિયોગ અનુસાર કયા જીવને કઈ ભૂમિકા ની અંદર કેવો પરિણામ હોય શકે છે તો કે છે કે કર્ણાનિયોગ ની અંદર એનું પણ આચાર્ય દેવ જ્ઞાન કરાવી દેશે એમ હોવા છતાં પણ સાથે સાથે એ પણ જ્ઞાન કરાવે છે કે જેવા પરિણામ દાખલા તરીકે ચોથા ગુણસ્થાન વાળાને સમજો કે ચારે ચાર હિંસા કીધી સંકલ્પી હિંસા પણ કીધી પરંતુ મિથ્યા દ્રષ્ટિને જેવી સંકલ્પી હિંસા છે તીવ્ર કસાઈના પરિણામમાં એટલે કે એવી હિંસા એટલે ચોથા વાળાને જોવામાં આવતી નથી બંનેની અંદર પણ જે ડિફરન્સ જોવામાં આવશે એ આવશે એ બંનેના અભિપ્રાય ની અંદર પણ બહુ મોટો ફરક જોવામાં આવશે આમ બધાની કેટેગરી અલગ અલગ જોવામાં
આવશે
પણ કરવા લાયક નથી અભિપ્રાય ની અંદર હજી તો પૂરેપૂરી હિંસા ભલે કસાઈ
કરતા છું
જેને કહેવાય કે એને હા એ પ્રમાણે ના પરિણામ છે હવે વાત એમ છે કે જે તમે ખેદ શબ્દ નો પ્રયોગ કર્યો ને તો એ તો સમજો કે કસાયો ના માધ્યમ થી આપણે એક સામાન્ય સ્થૂળતાથી તો આવી રીતે સમજી હવે દાખલા તરીકે પહેલા ગુણસ્થાન વાળા ને પહેલા ગુણસ્થાન વાળાના પણ અનેક પ્રકારના ભેદ પડી જાય છે સમજ્યા હવે એ પહેલા ગુણસ્થાન વાળાની અંદર જ એ બધા જે ડિફરન્સ છે ને તમે લેશિયા શબ્દ સાંભળ્યો હશે લેશિયા
લેશિયા
છ પ્રકારની લેશિયા હોય છે બરાબર ને કૃષ્ણ નીલ કાપોતી પદ્મ અને શુક્લ તો જેને કહેવાય કે ગુણસ્થાન તો પહેલું છે પણ પહેલા ને પહેલા જ ગુણસ્થાનમાં કોઈ જીવ તો તીવ્ર કસાય છે અને કોઈ જીવ તો મંદ કસાય છે આવા ભેદ બી પડી જશે કહેવાનો મતલબ વસ્તુ વ્યવસ્થાની અંદર તો એ બધા ડિફરન્સો પણ અલગ અલગ કામ કરશે મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના સમ્યક અને મિથ્યાત્મને લઈને પણ અલગ કામ કરશે તો કે આવી બધી ભૂમિકાઓ અલગ અલગ જોવામાં આવશે હવે આખો એક વિષય થોડોક અલગ છે અને થોડો સૂક્ષ્મ અને ગહેરો છે સમજવા માટેનો મતલબ કે ક્યારેક એવો વિષય બી નીકળશે તો આગળ હું એની ચર્ચા કરીશ પણ એક મિનિટ એ વિષય લઈને હું મતલબ થોડુંક સમાધાન કરવા માંગુ છું દાખલા તરીકે એવું બને છે કે ગુણસ્થાન તો પહેલું હોય પણ દ્રવ્યલિંગી મુનિરાજ હોય બહારમાં કોઈ પણ હિંસા જતી જોવામાં ન આવે કોઈ પણ જીવને મારવાનો તો પ્રશ્ન જ નથી ઉભો થતો બરાબર એને કહેવાય કે આવી ટાઈપના દ્રવ્યલિંગી મુનિરાજ હોય ગુણસ્થાન પહેલું હોવા છતાં પણ એને શુક્લ લેશિયાના પરિણામો કોઈ એને મારવા આવે આંખની અંદર સમજો કે ક્ષાર છાંટી દે તો પણ આંખનો કણિયો લાલ ન કરે એકથી તો કસાયની મંદતા તો એને પણ જોવામાં આવે છે સમજી લો અને એક ચોથા ગુણસ્થાન વાળો જીવ હોય તો લડાઈ લડવા જાય છે તો કે છે કે એવું બને કે ચોથું ગુણસ્થાન વાળો હોય અને એને કૃષ્ણ લેશિયાના પરિણામો કારણ કે આ એક આખું લેશિયાનું પ્રકરણ સમજો ને તો આ હિંસાનું પણ પ્રકરણ કેવી ટાઈપનું હોય એનો ખ્યાલ આવે તો કે એના પરિણામોમાં આવી કસાયોની તીવ્રતા જોવામાં આવે છતાં પણ સમ્યક દર્શન છે હવે અંદરથી એને સમજો કે ખેદ તો છે એમ હોવા છતાં પણ કસાયની તીવ્રતા વધારે જોવામાં આવે અને પહેલા ગુણ સ્થાન વાળાને સમ્યક દ્રષ્ટિ જેવો ખેદ નથી, છતાં પણ કસાયની મંદતા જોવામાં આવે છે કે એક પણ જીવને નહીં મારે. અરે બારમાં નિયમ લઈ લેશે, પ્રતિજ્ઞા નહીં લેશે, મહાવ્રત ધારણ કરશે, ગુણ સ્થાન પહેલું અને મહાવ્રતની પ્રતિજ્ઞા પાલન કરશે, કે મને મતલબ. એટલે આવી ટાઈપના વેરિએશન પણ અનેક પ્રકારમાં જોવામાં આવે છે. હવે સિદ્ધાંત તરીકે વાત કરીએ તો સમજો કે સિદ્ધાંતની અંદર સૌથી પહેલા મોટામાં મોટું મિથ્યાત્વ જ છે. જ્યાં સુધી મિથ્યાત્વ નથી જતું ત્યાં સુધી બધા જ પ્રકારની હિંસા એની ચાલુ છે. સો વાતની એક વાત આ સિદ્ધાંત થઈ ગયો, કે મને મતલબ. પછી એનો ક્રમ ક્રમથી મિથ્યાત્વ જશે, પછી અવિરત જશે, પછી પ્રમાદ જશે, પછી કસાઈ જશે, પછી યોગ જશે. તો આવી રીતે એને ક્રમ ક્રમથી પાપ એને જીવનમાં છૂટતા જાય છે. તો આ પ્રમાણેના પણ એક એક ભૂમિકા અને એક એક ભૂમિકાની અંદર પણ અસંખ્યાત લોક પ્રમાણના ભેદ પડે છે. એટલે એનું પણ જેને કહેવાય કે વિશ્લેષણ ગણું છે આ પ્રમાણે વાત કરી.
ત્યાગ ના કરીએ પણ એવો નિર્ણય કરે કે બને ત્યાં સુધી હું એ વસ્તુનો ઉપયોગ નહીં કરું, કારણ કે એમાં હિંસા થાય છે, કોઈ ખાવા પીવાની હોય કે કોઈ એવી વસ્તુ હોય. પણ એવું બી આવે છે કે જ્યાં સુધી તમે નિયમ ન લો ત્યાં સુધી એ વસ્તુનું તમને કન્ટિન્યુઅસ પાપ, ઇવન તો તમે એને ભોગવતા ન હોય, તમે યુઝ ન કરતા હોય, તે છતાં બી તમને નિરંતર એનું પાપ લાગે છે. તો એ એ કેવી રીતે મને કઈ હિંસામાં કે કે બરાબર નિયમ લેવા જોઈએ
કેવો? હા, એનો ખુલાસો કરીએ આપણે. જેવો શાસ્ત્રની અંદર જે નિયમ શબ્દના જે પ્રયોગ કરવામાં આવ્યા છે ને, તો એના પણ અનેક અર્થ સમજવા પ્રકરણ અનુસાર. પ્રકરણ અનુસાર એટલે શું કે ભૂમિકા અનુસાર. દાખલા તરીકે આપણી પહેલા ગુણસ્થાન વાળાની જે ભૂમિકા છે એની અંદર નિયમ શબ્દના પ્રયોગ અને એની મર્યાદા શું, અને હકીકતની અંદર કર્ણાનિયોગ અને કર્ણાનિયોગમાં જે નિયમ શબ્દના પ્રયોગ કરવામાં આવ્યા છે કોના માટે કરવામાં આવ્યા છે. તો હકીકતની અંદર કે જે નિયમ શબ્દના જે પ્રયોગો કરવામાં આવ્યા છે તો વાસ્તવિકતામાં તો પાંચમા ગુણસ્થાન અને છઠ્ઠા ગુણસ્થાન વાળા માટે કરવામાં આવ્યા છે. સમજો જરા ખુલાસો કરીએ છીએ કે જે નિયમ શબ્દ ના પ્રયોગ છે ને તે હકીકતમાં નિયમ શબ્દ ના પ્રયોગ સમજો કે વ્રતિ શ્રાવક અને મુનિરાજ ને લાગુ પડે છે. હકીકતમાં જોવામાં આવે તો ચોથો ગુણસ્થાન વાળો એક પાંચમો ગુણસ્થાન વાળો છે, તો બંને સમજો કે સાત વસન નો ત્યાગ સમજો કે ચોથા ગુણસ્થાન વાળાને પણ છે. હલો, ધ્યાનમાં આવે છે? હા, સાત વ્યસનોનો સપ્ત વ્યસનોનો ત્યાગી થઈ ગઈ છે, તો સપ્ત વ્યસનોનો ત્યાગ તો ચોથા ગુણસ્થાન વાળાને પણ છે. સમજો કે ભૂમિકા અનુસાર પહેલા ગુણસ્થાન વાળાને પણ છે અને પાંચમા ગુણસ્થાન વાળાને પણ છે. તો ત્રણેયમાં શું ફરક? તો સપ્ત વ્યસનોનો જે ત્યાગ જે છે ને, તો પાંચમા વાળાને છે તે તો નિયમ પૂર્વક છે. મતલબ કે હવે એની અંદર રંચ માત્ર પણ એના હવે અતિચાર પણ નાખતા નથી, એમ દોષ રંચ માત્ર પણ લગાવતો નથી. તો એને તો નિયમ કહેવાશે કે બુદ્ધિપૂર્વક જીનેન્દ્ર ભગવાનની સાક્ષીએ એવી રીતે જે નિયમ લેવામાં આવે છે અને હકીકતમાં એની એટલી કસાયની મંદતા પણ થઈ ગઈ છે ચોથા વાળા કરતા પણ, કે જે નિયમ પણ લે છે બુદ્ધિપૂર્વક અને નિયમનું પાલન પણ કરે છે. હવે એની અપેક્ષાએ ચોથા ગુણસ્થાન વાળાને પણ એને સંકલ્પ કર્યો છે. સંકલ્પ અને નિયમમાં ખ્યાલ આવે છે? સંકલ્પ તે અભ્યાસના રૂપમાં હોય છે અને નિયમ તો જેને કહેવાય કે હવે ત્યાં આગળ રચિચાર એટલે કે રંચ માત્ર દોષ પણ લગાવતો નથી એના રૂપમાં હોય છે. તો જે ચોથા ગુણસ્થાન વાળા ને પહેલા ગુણસ્થાન વાળાની જે ભૂમિકા છે સપ્ત વ્યસનના ત્યાગની, તો કે છે કે અભ્યાસના રૂપમાં હોય છે, કે સંકલ્પ તો કર્યો છે કે ભાઈ આ મારે એને આની અંદર દોષ ન લગાવવો, મારે આ પ્રમાણેની હિંસા ન કરવી, મારે આનું સેવન ન કરવું. તો એ પ્રમાણે સંકલ્પના રૂપમાં પણ લેવામાં આવે છે, પરંતુ હકીકતમાં નિયમ તો પાંચમા વાળાને જ છે. આ એક વાત થઈ. હવે બીજી વાત, હવે આપણે જે જે નિયમ શબ્દના પ્રયોગ કરીએ છીએ ને એ હકીકતની અંદર સંકલ્પના રૂપમાં જ છે. હવે એ સંકલ્પના રૂપના પણ એને નિયમ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દાખલા તરીકે સમજો કે હું કાંદા બટાકા નથી ખાતો, જમીન કદ નથી ખાતો, તો હવે મેં સમજો કે સંકલ્પ નથી કર્યો અથવા તો મેં નિયમ નથી લીધો સમજો. હવે આપણી આપણે રૂટીન લાઈફની અંદર પહેલા ગુણસ્થાન વાળા માટે નિયમ શબ્દનો પ્રયોગ, તો હવે સમજી લો કે એક બે જીવ છે, બે વ્યક્તિ છે અને બંને કાંદા બટેકા નથી ખાતા, પરંતુ એક જણે તો ભગવાનની સાક્ષીએ, ભલે પહેલા ગુણસ્થાન વાળો છે પણ ભગવાનની સાક્ષીએ સમજી લો કે એને નિયમ લીધો છે કે હું આજીવન સમજો કે જમીકંદનો ત્યાગ કરું છું, હવે એને નિયમ લીધો છે. અને બીજો વ્યક્તિ એવો છે એને પણ સમજો કે હવે એ નથી ખાતો, પરંતુ એને આવી ટાઈપનો સમજો કે સાક્ષી દેવશાસ્ત્ર ગુરુની સાક્ષી સમજો નિયમ નથી લીધો, પરંતુ એ નથી ખાતો કે ભાઈ હું ત્યાગ કરું છું, કદાચિત ક્યારેક પણ મારે આવી રીતે ખાવું પડ્યું તો કે એટલી છૂટ છે ને, તો એટલી છૂટના કારણે હવે સમજો કે એને દોષ ચાલુ રહે છે. તો હવે ખાતો નથી છતાં પણ એને દોષ લાગે છે, અને સમજો કે જે ખાતો નથી પણ જેને નિયમ લીધો છે તો કે છે કે એટલા દોષથી તે બચી જાય છે. તો બંનેની અંદર આ ડિફરન્સ થશે. પરંતુ હવે એક ત્રીજો બી વ્યક્તિ સમજો, બહુ સમજવા જેવી વાત છે, કે ત્રણ વ્યક્તિ પહેલા જ ગુણસ્થાન વાળા ઉભા કરો કે એકે તો નિયમ લીધો છે કે ખાતો જ નથી, અને નિયમ બી લઈ લીધો છે કે આજીવન નહીં ખાવું, તો એના પરિણામ ની તારતમ્યતા, અને એનાથી પછી કારણ કે એની કસાયની મંદતા વધારે છે. હવે સમજો કે એકે નિયમ નથી લીધો, પરંતુ એને ખાવા બી નથી, એનો ભાવ બી નથી, પરંતુ હજી એટલી અંદર માં સ્ટ્રોંગનેસ નથી આવ્યું, તો હજી એટલું એને વિકલ્પ ઉભો રાખ્યો, તો એના કસાયોની મંદતા ઓલા કરતા તીવ્ર કહેવાશે. અને એક જીવ એવો કે જેને સમજો કે ખાય છે અને એને એવો વિચાર બી નથી કર્યો કે ભાઈ મારે ના ખાવો જોઈએ, એટલે હોગા સમજો દેખા જાયગા એમ કરીને સમજો કે એ ખાય છે, એટલે કે આપણે કઈ આવા નિયમ નિયમ નથી અને આપણે તો પેટીને ખાઈએ જ છીએ, મતલબ કે ગ્રદ્ધતા પૂર્વક અને રુચિ પૂર્વક ખાય છે, તો ઓલા વચ્ચે વાળા જીવ થી પણ એ ફરક પડી જશે કે નહીં? તો કે એની કસાયની તીવ્રતા ઘણી છે કે જેને નિયમ પણ નથી લીધો, અને જેને કહેવાય રુચિ અને ગ્રદ્ધતા પૂર્વક ખાય છે તેની કસાયની તીવ્રતા ઘણી કહેવાશે. હવે જેને નિયમ નથી લીધો અને ખાતો પણ નથી છતાં પણ કઈક એક વિકલ્પ ઉભો રાખ્યો છે, તો એની કસાયની ઓલા કરતાની મંદતા કહેવાશે. અને જેને દેવશાસ્ત્ર ગુરુની સામે નિયમ પણ લઈ લીધો છે અને આજીવન એનું સમજો કે એનું પાલન બી કરે છે, તો એની કસાયની મંદતા ઓર કહેવાશે. તો આવી રીતે ગુણસ્થાન પહેલું ને પહેલું એમ હોવા છતાં પણ નિયમ લેવા ન લેવા સંબંધિત પણ આવી રીતે વેરિએશન પડી જાય છે. હવે સમજી લો કે ચોથા ગુણસ્થાન વાળો નો, તો ચોથા ગુણસ્થાન વાળાની કસાયની મંદતા જોકે હવે એને પણ અભ્યાસના રૂપમાં છે, તો કે છે કે એને પણ હવે દોષ નથી લાગતો, એમ હોવા છતાં પણ પાંચમા વાળા કરતા ચોથા વાળાની કસાયની તીવ્રતા જ કહેવામાં આવશે. અને પછી એ જીવ અભ્યાસના રૂપમાં આગળ વધીને નિયમ લઈ લે છે, સમજો કે ત્રણ જીવની હિંસાનો ત્યાગ ને આ પ્રમાણે જમીકંદનો ત્યાગ, તો કે છે કે એનો નિયમ જેને કહેવાય કે એની અંદર કોઈ પણ અતિચાર પણ લગાવતો નથી, તો જેને કહેવાય કે એ નિયમ એટલે કે પ્રતિજ્ઞા પ્રતિમા એ બધાના અંતર્ગતની અંદર જે અવ્રતના અંતર્ગતની અંદર એ પાંચમા ગુણસ્થાન વાળો કહેવામાં આવશે. આમ ચરણાની યોગની અંદર જોવામાં આવે તો બધાની ભૂમિકા અનુસાર આવી રીતે જેવા જેવા પરિણામ, તો કે છે કે એવા એવા એને ફળ મળે છે અથવા તો એનું એને દોષ લાગે છે અને એટલા દોષથી એ બચી જાય છે. તાત્પર્ય શોર્ટની અંદર એ કેવું છે કે ગુણસ્થાન પહેલું હોવા છતાં પણ જે જીવ નિયમ લઈને ચાલે છે તો કે છે કે એટલી એને હિંસાનો દોષ ઓછો લાગે છે અથવા તો એટલા પાપથી એ બચી જાય છે, અને જે જીવ નિયમ તો લેતો નથી પરંતુ એ અભ્યાસના રૂપમાં છે છતાં પણ જે એની ગ્રદ્ધતાપૂર્વકનું સેવન કરે છે એવું એને પાપ નથી લાગતું, એટલા પાપથી એ બચી જાય છે, કારણ કે એની કસાયની એટલી મંદતા તો છે કે એનું સેવન કરતો નથી. અને જે એટલું અભ્યાસના રૂપમાં પણ નથી અને સ્વચ્છંદ પ્રવૃત્તિથી એનું સેવન કરે છે તેને તો અવશ્ય એટલો પાપનો દંડ થાય છે. આ પ્રમાણે બધાની કેટેગરી અલગ અલગ સમજવી. બરોબર, આમાં કોઈને ક્વેશ્ચન? બરોબર,
હાજી હાજી.
હવે આપણો એનો સમય થઈ ગયો છે.
સ્વચ્છંદતાથી બચવું અને કઈ રીતે પોતાના વિવેક થી ડિસાઈડ કરવું કે એનો શું સાચું છે, એ સમય ની સિચ્યુએશન માં શું સાચું છે શું નહીં, એ પોતાનું વિવેક જ આન્સર કરશે, કોઈ બીજું નહીં. સો એ બહુ સરસ તમે સમજાવ્યું.
જીવન છે તો મજબૂરી બી બની શકે છે, આપણે ના નથી પાડતા, હજી એટલી તૈયારી નથી ને, તો શ્રાવક ની એટલી તૈયારી નથી ને, એટલે તો ચોથું ગુણસ્થાન અને પાંચમા ગુણસ્થાન માં પણ ભેદ પડી જાય છે. કેવાનો મતલબ,
બરાબર,
એટલી જેટલી શુદ્ધિ ની વૃદ્ધિ વધશે તો બહાર ના જીવન માં પણ એટલો ફરક આવ્યા વગર રહેશે જ નહીં, ઉપર ના ગુણસ્થાનો માં એવી રીતે જ ફરક આવે છે. એની ગમે ત્યારે વિશેષ બીજો બી ટોપિક આવશે ત્યારે એની ચર્ચા કરીશું.
બરાબર, ઉષાંતિ જીવન સુધી લઈ શકશો?
સ્વાનુભૂતિ સે ખીરી મમ સ્વાનુભૂતિ મધગીરી શ્રી વિમલ ધારા જૈન શ્રુત આનંદ અમૃત સે મરી સમતા પ્રવાહ બહાવતી રાગાદિ વિકલ પતોરી કે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે જોરી કે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે
Please enter the phone number you wish to reach.
સુજે લોકાલોક સોવાણી મસ્તકન સદા દે સુંદો
બ્રજવાણી માત કી જય હો નો બાર નમસ્કાર મંત્ર કરી દે પતા જયજીનેન્દ્ર બધાને
મળીને બધા ફોન મીન્સ રહીને કોન્ફરન્સ પર એક થોડું